તારીખ 25/6/1986ના દિવસે શ્રી આત્માવલોકન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું થયેલ પ્રવચન, સળંગ પ્રવચન નંબર 15.
દ્રષ્ટાંત એનું એવું આપે છે કે જેમ નાવની અંદર કોઈ કાણું પડે છે ત્યારે પાણી એની અંદર આવવાનું શરૂ થાય છે, એ પાણી આવવાની ક્રિયાને આશ્રવ કહે છે. પાણી આવવાની ક્રિયાને આશ્રવ કહે છે. અહીંયા તત્વગત દ્રષ્ટિએ થોડી સૂક્ષ્મ વાત છે કે ચિત્ત વિકાર રૂપ રાગ દ્વેષ મોહ એ જીવના એ આશ્રવ આશ્રવ જીવના છે. આશ્રવના બે ભેદ થયા, એક જીવ સચેતન આશ્રવ અને એક અજીવ અચેતન આશ્રવ. ચેતન આશ્રવ અને અચેતન આશ્રવ બે ભેદથી બે પ્રકારે આશ્રવનું નામ છે. એમાં જીવમાં રાગ દ્વેષ મોહનું આવવું થાય, ચિત્તવિકાર ઉત્પન્ન થવું થાય, એવા ભાવોનો પ્રવાહ ચાલે, ચિત્તવિકાર ભાવોનો પ્રવાહ ચાલે એને જીવના આશ્રવ કહેવામાં આવે છે. એ જીવ આશ્રવ છે અથવા સંગ્ન પર્યાય છે. જીવની પર્યાયને સંગ્ન પર્યાય કહે છે અને અજીવની પર્યાયને અસંગ્ન પર્યાય કહે છે. સમયસારમાં એવી ગાથા લીધી છે. મિથ્યાત્વ અવિરતિ સમાદ પ્રસાર યોગ બંધના કારણરૂપ જે આશ્રવ છે તે સંગ્ન અને અસંગ્ન બે પ્રકારે છે એમ વાત ચાલે છે. જીવની વિકારી પર્યાયો છે તે જીવના છે અને અચેતન રૂપ પ્રકૃતિ કર્મ પરમાણુમાં અચેતન રૂપ કર્મ પ્રકૃતિનું આવવું થાય છે, ઉત્પન્ન થવું થાય છે. મિથ્યાત્વ અવિરતિ પ્રસાય યોગ એ આશ્રવ પૂદગળના છે. ભગવાન ઉમાસ્વામીએ એ સૂત્ર બાંધ્યું કે એને બંધની પૂર્વ પર્યાય ગણીને, એને બંધનું કારણ ગણીને, બંધનો હેતુ ગણીને એ નામ સ્થાપ્યા છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ બંધ હેતવ એવું સૂત્ર છે તત્વાર્થ સૂત્રનો. એ પૂદગળના આશ્રવ છે અથવા એ પૂદગળ પર્યાય રૂપ છે. તેથી ચિત્ત વિકાર રૂપ રાગ દ્વેષ મોહ તો પૌદગળિક આશ્રવ આવવામાં નિમિત્ત છે. જીવના જે ચિત્ત વિકાર રૂપ રાગ દ્વેષ અને મોહ છે તે પૂદગળ પરમાણુઓમાં મિથ્યાત્વ વૃત્તિ પ્રમાદ કષાયોગ કારણ વર્ગણાનો જથ્થો તો જે ક્ષેત્રે આત્મા છે એ ક્ષેત્રે છે જ. ત્યાં રહેલા પરમાણુઓમાં મિથ્યાત્વ વૃત્તિ પ્રમાદ કષાયોગથી અનેક પ્રકારના કર્મની પ્રકૃતિનું ઉત્પન્ન થવું થાય છે. એને કર્મ આશ્રવ અથવા અજીવ આશ્રવ કહેવામાં આવે છે. એ કર્મ આશ્રવ કહો કે અજીવ આશ્રવ કહો એ નિમિત્ત પડે છે. કોણ એમાં એવા અજીવા થવામાં જીવના ચિત્ત વિકાર છે એ નિમિત્ત પડે છે, નિમિત્ત થાય છે. ચિત્ત વિકાર રૂપ રાગ દ્વેષનું જે જીવના પરિણામ છે તે ભૌગોલિક કારણ વર્ગણામાં વિચારવાદી પ્રકૃતિ ઉત્પન્ન થવામાં નિમિત્ત થાય છે, એનું નિમિત્ત પામીને ત્યાં કર્મની ઉત્પત્તિ થાય છે, પ્રકૃતિની ઉત્પત્તિ થાય છે. તે નિમિત્ત માત્ર છે અને ભૌગોલિક મિથ્યાત્વ અવિરતિ કષાય યોગ એ આઠે પ્રકાર આદિ રૂપ જે કારણ વર્ગણાના આઠ પ્રકાર છે, આઠ પ્રકાર છે મુખ્ય ગૌણપણે છે કર્મ પ્રકાર, કર્મ મુખ્ય આઠ પ્રકારના કર્મ છે. આઠે પ્રકાર આદિ રૂપ કર્મ પ્રકૃતિ આવવાના નિમિત્ત છે અને ભૌગોલિક મિથ્યાત્મ અવિરતિ કષાય યોગ આઠે પ્રકાર આદિ રૂપ કોણ? જીવના રાગ દ્વેષ. જીવના રાગ દ્વેષ છે તે આઠે પ્રકારની કર્મ પ્રકૃતિને આવવામાં નિમિત્ત છે, થવામાં નિમિત્ત છે, આવવામાં નિમિત્ત છે એમ કહો કે આઠે પ્રકાર થવામાં નિમિત્ત છે એમ કહો. તેથી જ્યારે જીવ જ્ઞાન રૂપે પરિણમો ત્યારે જ તે ચિત્ત વિકાર રૂપ રાગ દ્વેષ મોહના આશ્રયથી રહિત થયો. જ્યારે જીવ જ્ઞાતા દ્રષ્ટા થયો અથવા રાગ દ્વેષ મોહ રૂપે ન પરિણમો અને માત્ર પોતાના સ્વભાવ ભાવ રૂપ શુદ્ધ પર્યાય પરિણમો, વિકારી પર્યાય ન પરિણમો, ત્યારે તેને ચિત્ત વિકાર ન થયો એટલે એને રાગ દ્વેષ મોહના આશ્રયથી રહિત પણ થયો. જીવ આશ્રય એને બંધ થાય ક્યારે? કે પોતે જ્ઞાન ભાવે પરિણમે ત્યારે. જ્ઞાન સ્વભાવે આત્મા હોવાથી જ્યારે પોતાના જેવું જ્ઞાન સ્વભાવ છે તેવા જ સ્વસંવેદન રૂપે પરિણમે, સ્વાનુભૂતિ રૂપે પરિણમે, ત્યારે એને રાગ દ્વેષ મોહ ઉત્પન્ન ન થાય. ઉત્પન્ન ન થાય એટલે આશ્રયથી રહિત થયો. જે આશ્રયથી એટલે બંધના કારણથી નિયુક્ત રહિત થયો તે બંધથી પણ રહિત થયો આપોઆપ વગર ગયે. સીધું ત્યાંથી એમ લઈ લીધું છે કે તેથી આઠે પ્રકારના આશ્રયથી રહિત થનાર જીવ પહેલા પોતાના ભાવ આશ્રયથી જીવ આશ્રયથી રહિત થાય છે, ચિત્ત વિકાર રૂપ રાગ દ્વેષ મોહ રૂપ આશ્રયથી રહિત થાય. ત્યાં સામાન્યપણે જ્ઞાનીને નિરાશ્રવ કહેવામાં આવે છે. મુખ્ય મિથ્યાત્વ અને મિથ્યાત્વને લઈને જે 47 પ્રકૃતિનો આશ્રય થતો હતો, અજ્ઞાન દશા વિપરીત જ્ઞાનને લીધે જે આશ્રય થતો હતો એ આશ્રય બંધ થયો એટલે આત્માના મોટામાં મોટા અવગુણ નાશ પામ્યા. ત્યારે સામાન્યપણે જ્ઞાનીને નિરાશ્રવ થયો એમ કહેવામાં આવે છે. જ્ઞાની નિરાશ્રવ છે એમ કહેવાય છે. એવું એક પ્રસિદ્ધ કથન છે કે જ્ઞાની નિરાશ્રવ છે એમ મુખ્યપણે કહેવામાં આવે છે. ગૌણપણે જોવામાં આવે તો ગુણસ્થાન અનુસાર એને કર્ણાનુયોગના વિષય અનુસાર જે તે ગુણસ્થાને જેટલા અંશે ચારિત્ર મોહનો ચિત્ત વિકાર રહે છે તેટલા અંશે એને અલ્પ આશ્રવ થાય છે. પણ એ અલ્પ આશ્રવને ગૌણ અથવા નહિવત ગણીને જ્ઞાનીને નિરાશ્રવ સિદ્ધ કહેવામાં આવે છે. જ્ઞાની નિરાશ્રવ છે એમ કહેવાય છે. આ પદ્ધતિ સમયસારની પદ્ધતિ લીધી છે. મોક્ષ માર્ગ જગન્ય છે પણ મોક્ષ માર્ગ નો પ્રારંભ છે એ બહુ સુંદર છે. કે જેમ કોઈ કર્મને સ્થિતિથી સમજાવીએ કે જીવને અનંત કર્મ એના પ્રતિપક્ષ રૂપે સામે ઉભા છે, એ અનંત કર્મને એના સૈન્યને એને હરાવવાનું છે, તો એનો રાજા કોણ છે? કે મિથ્યાત્વ અને અજ્ઞાન, આ બે એના રાજા છે. એ રાજાને પહેલા મારે છે શરૂઆત માટે, પછી લશ્કર જીતવું એ સહેલું છે. એટલે રાજાને જ્યાં માર્યો ત્યાં જીતી ગયા એમ કહેવામાં આવે છે. જે લશ્કર લડે છે એની સામે એક લડાઈ ચાલે છે, એમાં રાજા હણાઈ જાય છે, એનો મૂળ સેનાપતિ એની સાથે હોય છે એ પણ ભણાઈ જાય છે, પછી બધા બધું લશ્કર દે છે. ત્યારે જેણે રાજાને માર્યો એના દળની અંદર તો જીતી ગયાનો પોકારો ચાલુ થઈ જાય છે. આપણે હવે જીતી ગયા, રાજા નથી આ લશ્કર સૈન્યને, પછી આ સૈન્ય મફતનું લડે છે. હવે આ સૈન્ય લડે છે એમાં કાંઈ દમ નથી, એની વ્યૂહરચના કોણ કરે, એને લાઈન દોરી કોણ આપે, એનો ધણી કોણ? એટલે એ તો જેને ખબર નથી એ લડે છે, બાકી તો કોઈ લડે જ નહીં એમ કે છે. એમ મોક્ષ માર્ગના પ્રારંભમાં બહુ મોટી વાત જે થાય છે આ છે કે જે મિથ્યાત્વને અજ્ઞાનનો નાશ થાય છે ત્યારે બાકીનું જે ઉચિત વિકારપણું કે કર્મ સૈન્ય રહ્યું એને તો જીતવું સહેલું છે. એનું કોઈ એટલું બળવાનપણું નથી જેટલું મિથ્યાત્વને જીતવું દુષ્કર છે, અથવા મિથ્યાત્વ જેટલું બળવાન છે એટલું કોઈ બળવાન નથી, બીજા કોઈ દોષ એટલા બળવાન નથી. દર્શનનો સૌથી બળવાન છે. એટલે શ્રીમદજી આ આત્મસિદ્ધિમાં એ કહ્યું ગાયું છે કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહ નહીં હણાય તે કહું પાઠ. કર્મ મોહની ભેદ ભેદ દર્શન ચારિત્ર નામ, ઘણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. આમ બોધ છે એ દર્શન મોહનો નાશ કરે છે, અને વિતરાગતા છે એ ચારિત્ર મોહનો નાશ કરે છે. આ એનો અચૂક ઉપાય છે. એક સંક્ષેપની અંદર આખો મોક્ષ માર્ગ થઈ દીધો. બોધ છે એ દર્શન મોહનો, આત્મબોધ થતાં દર્શન મોહનો નાશ થાય છે, અને વિતરાગતા પ્રાપ્ત થતાં ચારિત્ર મોહનો નાશ થાય છે. આ મુખ્ય આઠ કર્મની અંદર પણ એમાં જે મુખ્ય મોહ છે એના નાશનો આ ઉપાય છે. બાકીના જે સાત કર્મ છે, જ્ઞાનાવરણી, દક્ષિણાવરણી, અંતરાય, આયુષ્નામ, વેદની અને ગોત્ર, એમાં તો કાંઈ માલ નથી. બાકી બધા એના પિતા પ્રકૃતિના ભેદો છે, એના પિતામાં જાય છે. ચારિત્ર મોહનમાં રાગ, દ્વેષ, મોહ અનેક પ્રકારે થાય છે. રતિ, અરતિ, જીગુપ્સા, ગુણા અનેક ભેદ છે. ત્રણ વેદ છે એ બધા ચારિત્ર મોહમાં જાય છે. દર્શન પુરુષ વેદ, સ્ત્રી વેદ, અપુષ્પક વેદ એ બધા ચારિત્ર મોહ. હા, રાગ છે ચારિત્ર મોહ જાય છે. દર્શન મોહનો પર્યાય તો પોતાના મૂળ સ્વરૂપને ન શ્રદ્ધવું અને પોતાના મૂળ સ્વરૂપને છોડીને રાગને શ્રદ્ધવો, કુલને શ્રદ્ધવું, રાગને શ્રદ્ધવો અથવા કુલની શ્રદ્ધા કરવી અથવા અન્ય દ્રવ્યની શ્રદ્ધા કરવી, અન્ય દેવદેવીની શ્રદ્ધા કરવી, કુબેર દાદીની શ્રદ્ધા કરવી, એ બધા દર્શન મોહમાં જાય છે. ના, ભગવાનની ભક્તિમાં ચારિત્ર મોહ છે, અને દર્શન મોહ સહિત જે ભક્તિ કરે છે તે એવી રીતે ભક્તિ કરે છે કે આ ભક્તિના ફળમાં મને બહારની અનુકૂળતા મળશે, એને દર્શન મોહ સહિતની ભક્તિ થાય. પણ જે સર્વજ્ઞ પરમાત્માને એના વિતરાગતા આદિ આત્મિક ગુણોના ગુણોથી એનું સ્વરૂપ ઓળખીને, જેના જ્ઞાનમાં સ્વરૂપ મહિમારૂપ ભક્તિ છે એને અલ્પરાગ છે, એને ચારિત્ર મોહ ગણાય છે, એને દર્શન મોહ નથી ગણાતો. કેમ કે જ્ઞાનીઓ પણ ભક્તિ કરે છે, આચાર્યો પણ ભક્તિ કરે છે, સ્તુતિ કરે છે, કરે છે કે મુનિરાજ પણ ચૈત્યવંદન અને સ્તુતિ કરે છે, તો એ રાગ છે એમને ચારિત્ર મોહનો. જ્ઞાની પણ ભક્તિ કરે છે, ચારિત્ર મોહ છે. પણ અજ્ઞાની જે ભક્તિ કરે છે એ ચારિત્ર મોહ દર્શન મોહ સહિત ભક્તિ કરે છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ સહિત ભક્તિ કરે છે. એટલે એને રાગ ચારિત્ર મોહનો દર્શન મોહ સહિતનો છે, ભક્તિનો રાગ. જયારે જ્ઞાની ને માત્ર ચારિત્ર મૂળ નો રાગ છે, દર્શન મૂળ નો રાગ છે. આવું કઈ સમજાવે છે ત્યાં નહી? બે વાત પછી જુદી નથી પાડતા. ક્યાં દર્શન નું, ક્યાં ચારિત્ર નું, કાંઈ લેવા દેવા. લઈ ગયો વ્રત, લઈ ગયો પચકાણ, ફલાણું કરો, ઠીકણું કરો, ત્યાગ કરો, એમ કપડા બદલાવી નાખો અને ચારિત્ર નહીં તો એમાં એમાં નિષેધ કરનારા નીકળે. પણ પછી વ્રત પાયા પછી ચારિત્ર નહીં, કેમ કે દર્શન મો નથી ગયો, એ વાત નથી. મિત્રો, અંદર અંદર કોઈ ચારિત્ર પાળનારા હોય અને કોઈ શિથિલાચારી હોય, કોઈ શિથિલાચારી નો નિષેધ કરે કે આવી રીતે વેશ ને મનાય નહીં, બરાબર આચરણ હોવું જોઈએ, માત્ર સાધુના વેશથી સાધુ ના માનવા જોઈએ, એવી રીતે નિષેધ અંદર અંદર કરે, બરાબર એને વ્રતાદી પાળવા જોઈએ, મહાવ્રત પાળવા જોઈએ તો જ સાધુ મળે. પણ દર્શન મો ગયો છે કે નહીં એ વાત તો કોઈ વિચાર કરો. અધ્યાત્મ કલ્પદ્રુમમાં એવી વાત વેશ માત્ર થી સાધુ માનવા ને. પણ મિથ્યાત્મના પ્રકરણમાં મિથ્યાત્મ શું અને સમ્યક્ત્વ શું એની કોઈ ચર્ચા નથી. એ મૂળમાં મૂળ વાત જ નથી. એમાં એ ચારિત્રની કેટલીક વાતો લઈ લીધી છે, આમ કોઈ કોઈ મૂળ વાત નથી. બહુ બહુ તો એમ કહે કે વિતરાગ દેવગુરુની શ્રદ્ધા કરવી છે, સંકેત છે. સંકેતની કઈક વાત આવે તો વિતરાગ દેવગુરુની શ્રદ્ધા કરવી છે, સંકેત છે. અને અન્ય કુદેવાદી રાગી શરાબી દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા કરવી એ મિથ્યાત્વ છે. બસ આથી વધારે કઈ ચર્ચા સ્વરૂપ આત્મ સ્વરૂપ ની ચર્ચા નથી. આત્મ સ્વરૂપ સ્વરૂપ શ્રદ્ધાંત તે સમ્યક્ત્વ છે એ વિશે ચર્ચા નથી. એની સ્થુલ ચર્ચા એ સ્થુલ ચર્ચા ગ્રંથનું નામ અધ્યાત્મ છે, અધ્યાત્મ કલ્પદ્રુમ. પણ અધ્યાત્મનો વિષય તો અહીંયા દર્શનના અથાવાસી મૂળમાં ક્યાંથી શરૂ થાય છે? અધ્યાત્મનું મૂળ નથી. બાકી બધી વાતો વ્રતાદિની સંયમની બધી વાતો ખરી છે. પણ મૂળ સાધુ રહે અને પાંદડા પીડ્યા કરે તો એ પાંદડા પાછા પાંગરી જવાના, ડાળીઓ નવી ફૂટવાની, અંકુર નયા નવા ફૂટા જ કરવાના. કેમ કે અંદરમાં મૂળ સાધુ મિથ્યાત્મનો 15મો અધિકાર લીધો, 16 અધિકાર પાછી 15મો અધિકાર મિથ્યાત્મનો લીધો. એ પહેલા તો બધી ચારિત્રની કેટલી વાતો કરી નાખી, સંયમની, ધન ત્યાગ ને સ્ત્રી ત્યાગ, ફલાણો ત્યાગ ને આ ત્યાગ ને આ ત્યાગ. ત્યાગ ક્યાં થયો? અભ્યાસનો ત્યાગ એ વિષય નથી. મિથ્યાત્મનું પ્રકરણ છે 16માંથી 15મું લીધું, એમાં પણ કોઈ ખાસ એવી વાત નથી. મિથ્યાત્મ સંસ્કૃત ની અંદર શ્લોક રચના થી શાસ્ત્ર રચના કરે એટલે આમ સમાજ ને એમ લાગે કે ગુરુ મહારાજ કોઈ અસાધારણ જ્ઞાની ને વિદ્વાન લાગે. કેમ કે સંસ્કૃત ની અંદર શ્લોક રચના કરે છે, શાસ્ત્ર સંસ્કૃત ભાષાની અંદર શ્લોક બનાવ્યા છે. જ્ઞાન અને વિદવત્તા બે જુદી જુદી છે. બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે જે જીવ વિચાર દ્રષ્ટિ છે તે બાહ્ય દ્રષ્ટિ છે, બહિરાત્મ દ્રષ્ટિ છે. એ બાહ્ય દ્રષ્ટિમાં બાહ્ય ઉઘાડું જ્ઞાન અને વિદવત્તામાં જીવોને સાચા જ્ઞાનની ભ્રાંતિ થાય છે અને તેથી તે એવા જ્ઞાનીને અનુભવે છે, સેવા જ્ઞાનીને અનુસરે છે અને પોતાના દર્શનનું પ્રતિક્રિયા કરે છે. જયારે આત્મજ્ઞાન છે એવી ચીજ છે. સાતો મનુષ્ય કરો મનુષ્ય તો પરીક્ષા કરે છે કે અહીંયા આત્મજ્ઞાન ના વિષયમાં શું છે. આત્મજ્ઞાન પ્રાપ્તિ છે કે નહીં, પ્રાપ્તિ નથી તો પ્રાપ્તિના સાચા પ્રયત્ને પડેલો જીવ છે કે નહીં, આત્મજ્ઞાન પ્રાપ્તિના પ્રયત્નમાં રહેલો જીવ છે કે નહીં, અથવા આત્મજ્ઞાન આ બે વાતની અને એ વિષય ઉપર અહીંયા શું લાભ થાય, આત્મજ્ઞાન થવા માટે કેવો લાભ થાય તે વિષય ઉપર લક્ષ કેન્દ્રિત અને તે રીતે પરીક્ષા તો દર્શનમોહનું જે આવરણ બીજી ચકાસણીમાં આવે છે, દર્શનમોહનું આવરણ જે પહેલાને બદલે આને બદલે ક્રમસર જ્ઞાનીને નિરાશ્રવ કહેવામાં આવે છે, એને કિંચિત આશ્રવ રહ્યો હોવા છતાં પણ જ્ઞાનીને નિરાશ્રવ કહેવામાં આવે છે. કેમ કે પછી જે એનો મોહ છે એની જાગ્રત અવસ્થામાં છે, ચારિત્ર મોહ છે જ્ઞાનીને તે એની જાગ્રત અવસ્થામાં છે. જેમ ભાવ માતાને ખબર છે કે હું જે બાળકનું પાલન પોષણ કરું છું તે ખરેખર માતાના હૃદયથી જે એનું પાલન પોષણ થવું જોઈએ, કૃત્રિમ કાકીએ ગમે તેટલું વાલ કરે છે પણ મૂળ વાલ એને આવતું નથી, એનું પાન એને નથી, બરાબર એની માતા કરતા પણ વધારે કાળજી રાખે. માતા તો કદાચ બાળક બાળક કરીએ છીએ હોય તો સ્થાન રાખવા ઠોક ઠાકની ઘર ખરીદીએ, ત્યાં બનાવવાથી માણસો નથી તો જરાક ડરથી પણ બેસાડી દઈએ અને એ કદાચ એમ ન કરે તો પણ એની કૃત્રિમ પ્રેમ તેઓ સમ્યક દ્રષ્ટિને બહારના ચારિત્ર ગુણનો બાહ્ય પદાર્થનો પ્રેમ એ કૃત્રિમ પ્રેમ થઈ જાય છે, મૂળમાંથી એને આવતો આશ્રવ બંધ થાય છે. શું કે ચોખવટ કરે છે કે જો ભેદથી એટલે સૂક્ષ્મતાથી જોવામાં આવે તો જ્યાં સુધી જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ નો મોક્ષ માર્ગ જઘન્ય પ્રકાશેલો છે, જઘન્ય રીતે પ્રગટ થયેલો છે, અલ્પ માત્રામાં પ્રગટ થયેલો છે, નીચેના ગુણસ્થાનમાં રહેલો છે, ત્યાં સુધી આત્માનો સ્વભાવ જઘન્ય કહેવામાં આવે છે. ત્યાં સુધી સ્વભાવની પ્રગટ દશા એ જઘન્ય પ્રગટ દશા કહેવામાં આવે છે. એટલે જ્ઞાનીને જગન્ય દશાને લીધે બંધ છે એમ કહેવામાં આવે છે. જેટલો બંધ છે, જેટલો આશરો છે, તેનું કારણ શું? કે દર્શન જ્ઞાન ચારિત્ર ની જે જગન્યતા છે એને કારણે તેને આશરો બંધ છે. પણ તે આશરો બંધ એવો નથી કે જે એને અનંત સંસારનું પરિભ્રમણ કરાવે. એક દર્શન મોહનો આશરો એવો હતો કે જે એને અનંત સંસારનું પરિભ્રમણ કરાવવામાં સમર્થ હતો. આ આશરો એવો નથી કે જેને લઈને એને અનંત સંસારનું પરિભ્રમણ થાય, એ પ્રકાર નથી. ત્યાં સુધી આત્માનો સ્વભાવ જગન્ય કહેવામાં આવે છે. ત્યાં સુધી એવા જગન્ય જ્ઞાનીને બુદ્ધિપૂર્વકથી તો નિરાશ્રવ કહેવામાં આવે છે, એને અભિપ્રાયપૂર્વક રાગદ્વેષ મોહ નથી, આશ્રવ નથી. જે એને રાગદ્વેષ મોહ ચારિત્ર મોહ ના થાય છે તે બુદ્ધિપૂર્વક એટલે અભિપ્રાયપૂર્વક. અભિપ્રાયપૂર્વક એટલે કર્તવ્ય છે અને કરવા જેવા છે એવું નથી હોતું. જેમ કે સમ્યક દ્રષ્ટિ થયા પછી પંચમ ગુરુ સ્થાને દેશ વિરતી થાય ત્યારે એ અંગેના વ્રતાદિ અંગીકાર કરે છે. 11 પ્રતિમા મંદિરે પછી મુનિ દીક્ષા અંગીકાર કરે તો મહાવ્રતાદિ અંગીકાર કરે છે. તો એ જે પુણ્ય પરિણામમાં પુણ્યાશ્રવ થયો તે એનો બુદ્ધિપૂર્વકનો નથી. એમ બુદ્ધિપૂર્વકનો નથી એટલે અભિપ્રાયપૂર્વકનો નથી, આ કર્તવ્ય છે એમ નથી. આ પુણ્યભાવ કર્તવ્ય છે અને એ પુણ્યભાવ કરવાથી મારા આત્મામાં શુદ્ધતા થાય છે, મારું કલ્યાણ થાય છે, મારું હિત થાય છે એમ જાણતા નથી. પણ તેને પુણ્ય પરિણામ થાય છે ત્યારે તે જાણે છે કે આ બંધભાવ છે, આ વિકૃત ભાવ છે, આ પણ વિભાવશ છે, બંધન આશ્રવ અને બંધરૂપ છે એમ એને જાણે છે. શેનેથી જાણે છે? કે એના જ્ઞાન ભાવથી જાણે છે. જ્ઞાને કરીને એમ જાણે છે કે આ બધા વિભાવો છે, વિભાવો છે તે ખરેખર આત્માને સ્વભાવ પ્રગટવાનું, સ્વભાવની શુદ્ધતાનું કે મોક્ષનું કોઈ કારણ થતું નથી એવું એનું જાણવું હોય છે. એને થાય છે એટલે તો બુદ્ધિપૂર્વક કરતા નથી એમ કહે છે. શું કહ્યું અહીંયા? બુદ્ધિપૂર્વક જગન્ય જ્ઞાનીને બુદ્ધિપૂર્વક જે છે એ તો નિરાશ્રવ છે. બુદ્ધિપૂર્વક તો એ નિરાશ્રવ છે પણ અબુદ્ધિપૂર્વક થાય છે એટલે નહીં કરવા હોવા છતાં થાય છે. શું? નહીં કરવા છતાં, નહીં કરવાની બુદ્ધિ છે, નહીં કરવાનો અભિપ્રાય છે છતાં થાય છે. હા, એ અનિવાર્યપણે થાય છે. જ્યાં સુધી પોતે પોતાના પરિપૂર્ણ વિદ્રાગ સાધને સાધ્યું નથી ત્યાં સુધી તેને તે થઈ આવે છે. શ્રીમદજી દ્રષ્ટાંત આપ્યો છે પત્ર ની અંદર, શ્રીમદ રાજચંદ્ર, કે એક પથ્થર છે એ આખો દિવસ સૂર્યમાં તપેલો, તડામાં પડ્યો છે એટલે તપી ગયો છે. સાંજે બાજુના મકાનની કે વૃક્ષની એના ઉપર છાયા આવે ત્યારે કોઈ માણસ એ પથ્થરને સ્પર્શે ને એને ગરમ લાગે, છાંય પડેલા પથ્થરને, તો એને પ્રશ્ન થાય કે આટલો બધો ગરમ કેમ? તો કે આખો દિવસ એ તપેલો હતો તેથી હજી એને સંપૂર્ણ નોર્મલ જે ઠંડુ થવો જોઈએ એને થતાં થોડો સમય લાગે છે. હવે એ પ્રશ્ન ત્યાં કર્તવ્ય છે, કરવા યોગ્ય છે કે શા માટે અત્યારે ગરમ રહ્યો ને શા માટે અત્યારે ઠંડો નથી? આ પ્રશ્ન ત્યાં સ્થાને છે કે નહીં? એમ આ જીવ અનાદિનો વિભાવ સંસ્કારથી પોતાના પરિણામોને કરતો આવ્યો છે. અનાદિને એને અનાદિના એને વિભાવના સંસ્કારો ઉભા છે. એમાં મિથ્યા તો ટળવા છતાં પણ પૂર્વકર્મને વશ એને કેટલીક વાત રહી જાય છે, તે દોષ મળતા એને થોડો સમય લાગે છે બસ. પણ એ ક્રમશઃ ઘટતા જ જાય છે. જેમ એ પથ્થર પ્રતિ સમય શીત અવસ્થાને પામતો જ જાય છે, પ્રતિ સમયે ઠંડો થતો જ જાય છે. જો કોઈ એની ઉષ્ણતાનું માપ માપે તો મિનિટે મિનિટે એનો પારો નીચો જ આવે ગરમીનો. એમ જ્ઞાની પણ ક્રમશઃ આગળ વધતા જ જાય છે. પૂર્વ કર્મમાં પોતાનો ભાવ પણ એટલો શુદ્ધ નથી થઈ શકતો, એટલો પુરુષાર્થ નથી કે એટલા ઝડપથી એ ભાવ શુદ્ધ થાય છે જે બીજો જીવ છે એટલા ઝડપથી. એનો તો જેટલો પુરુષાર્થ કામ કરે છે એ પૂરેપૂરો લગાવે છે પોતાની શુદ્ધિમાં, તેમ છતાં ક્રમશઃ જ એમાં શુદ્ધિ થાય છે. ચારિત્ર ગુણનો શુદ્ધિ થવાનો નિયમ એવો છે, એ ગુણ શુદ્ધ થવાનો ગુણ એવો છે, ધર્મ એવો છે કે ક્રમે જ શુદ્ધતા પામે. કોઈ દઈ સમ્યક મિથ્યાત્મની જેમ સમ્યકની જેમ અક્રમે શુદ્ધતા એની ન થાય, એકદમ એક ભડાકે પૂરેપૂરો શુદ્ધ થઈ જાય એવું ચારિત્ર ગુણમાં બનતું જ નથી, એવો ગુણ જ નથી. એક સાથે થઈ જાય છે દર્શન ગુણ ની શુદ્ધિ, એક સાથે થઈ જાય છે દર્શન નો પૂરેપૂરો ચાલ્યો જાય છે, એમાં થોડોક રહી જાય છે અને ક્રમે ક્રમે જાય છે અને પછી મોક્ષ માર્ગ પૂરો જાય છે એવું નથી બનતું. મોક્ષ માર્ગ એ ચડ્યા પછી પણ એ હોય છે એવું નથી બનતું. ચારિત્ર ગુણો તો મોક્ષ માર્ગ ને હોય છે અને ક્રમે ક્રમે જાય છે. ભલી એક જ ગુણ સ્થાનમાં કોઈ જીવ ઘણો કાળ રહે તો પણ એ તેને તે ગુણ સ્થાનમાં શુદ્ધિ વિશેષને પ્રાપ્ત કરતો હોય છે, તેની શુદ્ધિ વધતી જ હોય છે. એમ સમજવા યોગ્ય નથી કે આનું આ ગુણ સ્થાન હજી બદલાણું નથી માટે એની શુદ્ધિ તેટલી ને તેટલી રહી છે. એક જ ગુણ સ્થાનમાં જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ એવા શુદ્ધિના ભેદ હોય છે. સ્થૂળપણે લઈએ તો સૂક્ષ્મપણે લઈએ તો એક ગુણ સ્થાનમાં અસંખ્ય ભેદ છે, એમાં પણ ઉત્તરો ઉત્તર શુદ્ધિ થતી જ જાય છે. એ તો પહેલેથી શરૂઆત જ એવી છે, પૂર્ણ શુદ્ધતાના લક્ષ્યે શરૂઆત, પૂર્ણતાના લક્ષ્યે શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે. એ તો લક્ષ્યથી શુદ્ધિ થયા પહેલા જ આ લક્ષ્ય હોવું જોઈએ, પછી તો એ લક્ષ્ય મટવાનો પ્રશ્ન જ નથી. એને અશુદ્ધિમાં જવું છે એ પ્રશ્ન નથી, કેમ કે અશુદ્ધ ભાવ છે એ દુઃખ ભાવ છે. ધર્મી જીવને સાધક જીવને ભગવાનની ભક્તિના ભાવમાં સુખ છે કે દુઃખ છે? કયો દેખત રીતે સુખ લાગે પણ એને દુઃખ છે, એને દુઃખ છે માટે ત્યાં રહેવાનો નથી. કેમ સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે છે અને વિભાવમાં રોકાતો નથી, કેમ કે વિભાવ ભાવોનું દુઃખ એને લાગવું લાગે છે, બરાબર અનુભવ ગોચર થાય છે, અને સ્વભાવ ભાવનું આંશિક સુખ પણ એને અનુભવ ગોચર થાય છે. એ જીવમાં મિશ્રધર્મ હોવાથી એક સાથે સુખ દુઃખની બે પરિણતિ છે, બે ભાવની પરિણતિ છે. હવે એક સાથે ગોળ ને ફળ બે આપો ખાવા, શું ખાય માણસ? ગોળ ખાય કે ખોળ ખાય? ખોળ આપે છે ને ખલી, ખોળ ખાય કે ગોળ ખાય? ખોળ ખોળ ખાય, સીધી વાત. એને બે છે એના એના પરિણામમાં, એટલે એનું વલણ છે એ હંમેશા મિત્રતા ઉપર, સુખ ઉપર, આત્મિક સુખ ઉપર, આત્મિક શાંતિ ઉપર અને આત્મિક ગુણો ઉપર રહે છે. એનું વલણ છે એ વિભાવ બાજુનું એનું વલણ નથી. મુખ્ય વાત વલણ ફરી ગયું તે છે, એટલો દોષ રહી ગયો તે મુખ્ય વાત નથી, પણ વલણ ફરી ગયું છે તે મુખ્ય વાત છે. આખો સંસારનો પક્ષ છૂટી ગયો છે અને આત્માનો અને શુદ્ધતાનો પક્ષ થઈ ગયો છે, એટલે મોક્ષમાં જાય છે સંસારથી. બહારમાં પણ એમ જ જોવામાં આવે છે ને કે ભાઈ વલણ શું છે, ગમે તે વાત હોય એનું વલણ શું છે એમ જોવામાં આવે છે અને એના ઉપર જ બધો નિર્ધાર કરવામાં આવે છે, નિર્ણય કરવામાં આવે છે. આના ઉપર તો સમયસારનો નિર્જરા અધિકાર બહુ વિસ્તારથી લીધો છે, સમયસારની અંદર નિર્જરા અધિકાર છે એ વિસ્તારથી લીધો છે. આમાં નિર્જરા અધિકાર છે પણ આમાં બધું સંક્ષિપ્ત વાત છે, ટૂંકામાં ટૂંકામાં બધું એક એક પાનું છે. સંવર્ધ અધિકાર બાજુમાં સ્થૂળ અધિકાર થાય છે, બે વખત સ્થૂળ અધિકાર છે, નિર્જરા અધિકાર મિસપ્રિન્ટ છે, સંવર પૂર્વક નિર્જરા અધિકાર, નિર્જરા અધિકારમાં સંવર પૂર્વક નિર્જરા અધિકાર એમ છે, બધું સુકાણમાં છે. તેથી જ્યાં સુધી એવા જગન્ય જ્ઞાનીને બુદ્ધિપૂર્વક ત્યાં સુધી નિરાશ્રવ કહેવામાં આવે છે, અને તે જગન્ય જ્ઞાનીને અબુદ્ધિપૂર્વક રાગ ભાવરૂપ પરિણામ કલંકથી આશ્રવ અને બંધ થાય છે એ પણ પોતે જાણે છે. બીજા પણ એ જે વિષયના જાણકાર છે જાણે છે કે આને કરવો નથી પણ થાય છે, કરવો નથી ને થાય છે એટલે એનો એને નિષેધ આવે છે. જેને જે કરવું નથી તે થાય તેનો તેને નિષેધ આવે. તેથી જગન્ય જ્ઞાની બુદ્ધિબંધ પ્રવર્તે છે એ મુખ્ય પડખું છે પરિણામનું. અબુદ્ધિપૂર્વકનું છે એ પોતાના પુરુષાર્થ ની પહોંચ નથી એટલે એની શક્તિ બહારનો વિષય રહી ગયો છે. પુરુષાર્થની પહોંચ નથી એટલે પોતાની અશક્તિને એટલી સ્થિતિ રહી ગઈ છે. પણ મુખ્ય વાત તો એ છે કે બુદ્ધિપૂર્વકથી તો તે નિરાશ્રવની નિબંધ પ્રવર્તે છે, બુદ્ધિપૂર્વક એને આશ્રવ કરવું છે. કોઈ પ્રશ્ન પૂછો તો થોડા વખત પહેલા ચક્રવર્તી વગેરે ઘણો પરિદ્ર દેખાય છે, અથવા એ છ ખંડ ને સાધવા જાય છે ત્યારે પહેલા જે એમનું રાજ હોય છે તો ક્ષત્રિય રાજા હોય છે, તો ત્યાર પછી સમીપ દ્રષ્ટિ હોવા છતાં છ ખંડ ને સાધે છે તો એટલો પરિગ્રહ એને વધાર્યો. આવું બને છે એમાં સમજવું છું એ પૂર્વ કર્મ થી આવી પડેલી વાત છે, આવી પડેલી વાત છે. જ્યાં ચૌદરત્નો ઉત્પન્ન થયા ચક્રવર્તી પદના પુણ્યનો શરૂઆત થઈ અને ચૌદરત્નો ઉત્પન્ન થયા ત્યાં એ બધું આવી પડે છે એને માથે, એ પછી એ રહી શકે નહીં, એમને બેસી રહી શકે નહીં. એવી જ કોઈ એને ચારિત્ર મૂળની અંદરમાં ચારિત્ર મૂળનું જોર છે. ચારિત્ર મૂળનું જોર કોઈ કોઈ એવા સાધકોને બહાર દેખાવમાં એવી વિચિત્રતા ઉત્પન્ન કરે છે કે એને ચારિત્ર મૂળ છે કે દર્શન મૂળ સહિતનો રાગ છે એનો નિર્ણય કરવો, એટલે કે એના જ્ઞાનીપણાનો નિર્ણય કરવો બહુ કઠિન થઈ પડે છે. સામાન્ય માણસોને સામાન્ય જીવોને બહુ કઠિન પડે છે. રામચંદ્રજીનું જીવન એવું છે, છ મહિના સુધી લક્ષ્મણના દેહને ખંભે નાખીને ફરે છે, મારો ભાઈ મરે જ નહીં, મને મૂકીને જાય નહીં. એ તો એટલો એટલો વિયોગમાં એટલો એટલા આઘાતમાં આવતા હતા, બે વચ્ચે રામ અને લક્ષ્મણ વચ્ચે એટલો તીવ્ર રાગ હોય છે. પણ સમ્યક દ્રષ્ટિ હોય તો એને ચારિત્ર મૂળનો તીવ્ર રાગ હોય છે. લક્ષ્મણજી કઈ સમ્યક દ્રષ્ટિ નથી ત્યાં, એ તો આઘાત જીવી શકતા જ નથી. એમાં જ એમને પ્રાણ ત્યાગ થયા છે. પ્રાણ ત્યાગ થવાનું કારણ પણ એમને એ જ છે. રામ લક્ષ્મણની રાગની પરીક્ષા કરવા કોઈ દેવોએ પરીક્ષા કરી છે. લક્ષ્મણજીના મહેલમાં જઈને કે છે કે પણ એ રીતે એનો બહારનો પ્રસંગ એવો છે. એમ પછી રામચંદ્રજીને ખબર પડે છે કે આમ થયું છે, પણ એમને ચારિત્ર મૂળની અવસ્થા એવી છે કે લોકો જેને પાગલ કહે નહીતર એ લૌકિક બુદ્ધિમાં પણ એટલા સમ્યક દ્રષ્ટિ હોવા છતાં, લૌકિક બુદ્ધિમાં એટલા વ્યવહાર કુશળ ને બુદ્ધિ કુશળ હતા, એટલા ચતુર હતા, 72 કળાના જાણકાર કહેવાતા. અને એ વખતથી આજે 1000 વર્ષ પછી મુનિ સુવ્રતનાથ ભગવાનના વખતમાં થયા, 1000 વર્ષ થઈ ગયા. આજે પણ એમને પુરુષોત્તમ પુરુષ તરીકે લોકો સમજે છે. પણ એ ટાઈટલ તો એમને એ શરીરનું રૂપ થી માંડીને એની સૌમ્યતા થી માંડીને ચહેરાની સૌમ્યતા થી માંડીને બધું જ એટલું બધું અનુકૂળ હતું કે રામ રાજ્ય તરીકે આજે યાદ કરે છે, પુરુષોત્તમ પુરુષ તરીકે યાદ કરે છે. લોકો તો અગ્નિમતી તો એને દેવ તરીકે સ્થાપન શરૂઆતથી 24 અવતારમાંથી એક અવતાર સ્થાપન. આપણા હિસાબે તો એ બલભદ્રના પદવી હતા, પણ ચરમ શરીરી હતા. પણ આ બધા બલભદ્ર ચરમ શરીરી હોય છે, તદભવ મોક્ષ ગામી હોય છે, એમનો તેજ ભવમાં મોક્ષ થયો. હા, બળપત્ર વાસુદેવ હોય છે, નરક ગામી હોય છે, આ મોક્ષ ગામી હોય છે. વાસુદેવ પ્રતિ વાસુદેવ એ બધાના લડાઈ તોફાન ને એ બધા પુરાણ છે. તો આમ તો બધા 64-63 સલાકા પુરુષો હોય, સરવાળામાં તો બધા મોક્ષ જનારા 63 સલાકા પુરુષો હોય. પણ તે ભવનો એનું આચરણ છે, પુરાણ છે, એ બધું એવું વિચિત્ર હોય. એમ ચારિત્ર મુહના ઉછાળા કોઈ વાત બહારના પ્રસંગો સાથે દેખાવી એવા હોય છે. એ તો બહુ ખ્યાલ ન હોય. અત્યારે તો કોઈ એને એમ અત્યારની બાહ્ય દ્રષ્ટિ તો જોનાર એમ કે આને આને જ્ઞાની કહેનારા મૂર્ખ માણસો આને કોઈ જ્ઞાની કે તો એનું ફરી ગયું હોય તો જ્ઞાની કે શું. પણ અને અથવા એમ કે કોઈ વિદ્વાન પંડિત હોય તો કે શું સમ્યક દર્શન હોય તો એ વખતે પડી ગયું હોય, એ વખતે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા, પાછા જ્ઞાની થઈ ગયા શું. એમણે ક્ષાયિક સમ્યક દર્શન હતું, ચરમ શરીરી હતા, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા. એટલે સમ્યક પ્રથી ચ્યુત થવાની પણ શંકા ત્યાં થઈ શકે એવું નથી. પણ એવી ચારિત્ર નો ઉછાળો આવે છે કે બહારના દેખાવથી ને બહારના ચિહ્નથી એમની અંતરંગ દશાનું માપ કાઢવું ઘણું અઘરું પડે, બહુ કઠિન પડે એવું હોય છે. એવું જ અહીંયા છે, શ્રી કૃષ્ણનો દેહાવસાન થાય છે ત્યારે એવું છે. બંને ભાઈઓ દ્વારકા સળગી છે, ત્રણ ખંડના પુલ પૂરા થયા છે વાસુદેવના. જયારે પુલ શરૂ થયા ત્યારે તો દેવોએ દ્વારકા બનાવી સોનાની, 16,108 મહેલ બનાવ્યા, જેટલી રાણી એટલા મહેલ. એ જ્યાં પુલ પૂરા થયા તો બધું હળગીને રાખ, જંગલની અંદર સાથે ભાતુ ને પાણીની વ્યવસ્થા નથી રહી. સામાન્ય માણસ મુસાફરી કરે તો પાણીનો કુંજો અને બે ટંકનું ભાતુ સાથે લે કે ન લે, એટલી વ્યવસ્થા નથી રહી. એવી રીતે દ્વારા કરવી પડી છે, પાણી પાણી માટે પાર કરે છે. ત્યારે કહે છે ભાઈ હું લઈ આવું છું, અહીંયા આરામ કર. અશક્ત થઈ ગયા છે, તૃષા ભૂખ અને તૃષાથી અશક્ત થઈ ગયા છે. અર્ધચક્રી છે એના સામર્થ્ય તો ભલભલા યુદ્ધ એમણે જીત્યા છે, ભલભલા કંસ વગેરેને માર્યા છે, યોદ્ધાઓને માર્યા છે, બળવાન યોદ્ધાઓને, પ્રતિભા સુધીને માર્યા છે. એટલા અશક્ત છે, ચાલી શકે નહીં. અટકી જાવ, આરામ કરો. હું પાણી આજુબાજુમાં ક્યાં હોય તો પાણી શોધી આવું ને પાણી લઈ આવું. ત્યાં પાછો બાણ વાગે બધે થોડા પૂર્વ બહાર ખાય દેખાય, ત્યાં બાહ્ય દ્રષ્ટિમાં તો એકદમ અભિમાન વધી જાય છે જીવને. તેથી જગન્ની જ્ઞાની બુદ્ધિપૂર્વક પરિણામથી નિરાશ્રવ અને નિર્બંધ પ્રવર્તે છે. એ રીતે જગન્ની જ્ઞાનીની વિશેષ સ્થિતિ તો નિર્જરાધિકારમાં બહુ વિસ્તારથી લીધી છે, અનેક દ્રષ્ટાંતોથી લીધી છે. સુકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય ઘણો વિસ્તાર સરસ કર્યો છે. જ્યારે અનંત જ્ઞાન, અનંત દર્શન, ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, પરિપૂર્ણ ચારિત્ર આદિ ઉત્કૃષ્ટ પ્રકાશ પ્રગટ થયા, પ્રકાશ એટલે અનુભવ પ્રગટ થયો, ત્યારે ત્યાં આત્મ સ્વભાવ ઉત્કૃષ્ટ કહેવામાં આવે છે. ત્યાં તેરમા ગુણ સ્થાને અનંત જ્ઞાન, અનંત દર્શન, યથાખ્યાત ચારિત્ર, અનંત આનંદ એ દશા ઉત્પન્ન થાય છે ત્યારે આત્મ સ્વભાવ ઉત્કૃષ્ટ કહેવામાં આવે છે, અથવા પૂર્ણ આત્મ સ્વભાવ પ્રગટ થયો. એવા ઉત્કૃષ્ટ જ્ઞાનીને બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક ભાવોનો નાશ થઈ ગયો. એને બુદ્ધિપૂર્વક પણ કોઈ વિભાવ નથી અને અબુદ્ધિપૂર્વકનો પણ કોઈ વિભાવ નથી. અબુદ્ધિપૂર્વકના પ્રકરણ અનુસાર બે અર્થ થાય છે. એક અભિપ્રાય ચાલ્યો ગયો ત્યારે એને અબુદ્ધિપૂર્વકના બધા પરિણામ ગણવામાં આવે છે. વળી જે મનથી ગ્રાહ્ય થાય, ઈચ્છાપૂર્વક પરિણામ થાય, તેને બુદ્ધિ, તેના તે અબુદ્ધિપૂર્વકના પરિણામને બુદ્ધિપૂર્વકના પરિણામ પણ કહેવામાં આવે છે. કે જ્ઞાનીને પણ રાગ બુદ્ધિપૂર્વક થાય, ખાવું પીવું, સ્વાધ્યાય કરવો, દેવ દર્શન કરવા, પૂજા કરવી, ગમે તે પ્રકારના બુદ્ધિપૂર્વક, એટલે બુદ્ધિગ્રાહ્ય, મનગ્રાહ્ય જે પરિણામ થાય છે એને પણ શાસ્ત્રમાં કેટલીક વાર બુદ્ધિપૂર્વકના પરિણામ કહે છે. અને જે પરિણતિની અંદર પરિણામ છે, જે બુદ્ધિગ્રાહ્ય નથી, તે પરિણામને અબુદ્ધિપૂર્વકનો વિભાવ કહેવામાં આવે છે. જેમ કે શુદ્ધો ઉપયોગ હોય છે ત્યારે પણ જ્ઞાનીને રાગ હોય છે, તેઓ બુદ્ધિપૂર્વક, અથવા સાતમા ગુણ સ્થાને, આઠમા ગુણ સ્થાને, નવમા ગુણ સ્થાને, દસમા ગુણ સ્થાને શુદ્ધોપયોગ ને કર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનના પરિણામ છે, તો પણ ત્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ રહે છે, વિભાવ રહે છે, તેને પણ અબુદ્ધિપૂર્વકના પરિણામ કહે છે. પણ એનો અર્થ કે ત્યાં બુદ્ધિ ગ્રાહ્ય નથી, છદ્મસ્થને પોતાને પકડાતા નથી, એની બાહ્ય ચેષ્ટા ઉપરથી બીજાને પકડાતા નથી, બુદ્ધિગ્રાહ્ય થતા નથી, માત્ર કેવળ જ્ઞાન ગોચર તે પરિણામ છે, એવા સૂક્ષ્મ વિભાવના પરિણામ છે, એને પણ શાસ્ત્રમાં અબુદ્ધિપૂર્વકના પરિણામ કયા છે. એટલે બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ એ વિષય જ્યાં ચાલે ત્યાં પ્રકરણ શું ચાલે છે એ અનુસાર એનો અર્થ કરવો. અહીંયા અભિપ્રાયની વાત લીધી છે. એવા ઉત્કૃષ્ટ જ્ઞાનીને બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો નાશ થઈ ગયો, એટલે અહીંયા તો બે પ્રકારનો નાશ થઈ ગયો. સંપૂર્ણ શુદ્ધતા થઈ છે, મોક્ષ દશા થઈ છે, તેથી તેમને સર્વથા સાક્ષાત, સર્વથા અને સાક્ષાત નિરાશ્રવ અને નિર્બંધ કહેવામાં આવે છે. એ વિશે કળશ ટીકાની અંદર છે. બુદ્ધિપૂર્વક નો અને અબુદ્ધિપૂર્વક નો વિષય કળશ ટીકામાં છે. એ જ કળશ છે 116 આશ્રવ અધિકારમાં છે. એ વિષય આ વિષય પણ આશ્રવ અધિકારમાં અધિકાર, પણ અહિયાં રાજમલજી છે એ બુદ્ધિપૂર્વક નો વિષય બીજો કરે છે. આ કરે અહિયાં લીધો છે એવો નથી. નિજ બુદ્ધિપૂર્વ મનીષમ રાગમ સમગ્રમ સમ. બુદ્ધિપૂર્વક ના રાગ નો તો સંન્યાસ એટલે સંન્યાસ કરી નાખ્યો છે, ત્યાગ કર્યો છે. વારંવાર અબુદ્ધિપૂર્વ મુકીતમ જે તું સ્વશક્તિ સ્પૃશન, અને વારંવાર એને અબુદ્ધિપૂર્વક ના પરિણામ થાય છે તેને છેદવા માટે ઉચ્છિદન પરમ વૃત્તિમેવ સકલામ જ્ઞાનસ્ય પૂર્ણો ભવન. એ બધાને પૂર્ણ થવા માટે જે ઉછેદે છે છેદે છે એવો એવી એવી સ્થિતિમાં, એવા પુરુષાર્થની સ્થિતિમાં જે આત્મા છે તે આત્મા નિત્ય નિરાશ્રવો ભવતી જ્ઞાની યદા સ્યાત તદા. આત્મા ત્યારથી જ્ઞાની થયો ત્યારથી આ રીતે નિરાશ્રવ છે. આ પ્રકારે એને નિરાશ્રવ કહેવામાં આવ્યો છે. બુદ્ધિપૂર્વકના રાગ દ્વેષ નથી એને, અબુદ્ધિપૂર્વકના છે. બુદ્ધિપૂર્વક એનું વિવરણ બુદ્ધિપૂર્વક કહેતા પોતે જે રાજમલજી અર્થ કરે છે, જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, પ્રવર્તતા થતા તે જીવ પોતે પણ જાણે કે મારા પરિણામ આ રૂપે છે, તથા અન્ય જીવ પણ અનુમાન કરીને બાહ્ય ચેષ્ટાથી જાણે કે આ જીવના આવા પરિણામ છે, આને ક્રોધ થયો, આને દ્વેષ થયો, આને સ્નેહ થયો, રાગ થયો, આવા પરિણામ બુદ્ધિપૂર્વક ના કહેવાય છે. ત્યાં આવા પરિણામને સમીર દ્રષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે એટલે એનો એને નિષેધ આવે છે. કેવી રીતે મટાડી શકે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા તે જીવના સહારાના એટલે મટવામાં જીવના હાથની વાત છે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ પહેલા જ આવા પરિણામ બતાડે છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતા પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ, બારમાં નિમિત્ત નથી પાંચ ઇન્દ્રિય મનનું. મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને, ચારિત્ર મોહનું ઉદયનું નિમિત્ત પામીને, મોહના રાગ દ્વેષ રૂપ અશુદ્ધ વિભાવ પરિણામ રૂપ પોતે સ્વયં જીવ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે. સિદ્ધુ જેનું પરિણમન છે, સ્વયં જીવ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે. આવું પરિણમન જીવની જાણમાં નથી, આવું પરિણમન જીવની જાણમાં નથી. એ એટલું સૂક્ષ્મ છે કે છદ્મસ્ત જીવ એવા વિભાવ આ સૂક્ષ્મ પરિણામને ગ્રહણ કરી શકતો નથી, માટે જીવના સહારાનું પણ નથી, એટલે એનો એના ઉપર કંટ્રોલ નથી. તેથી જે તે પ્રકારે બુદ્ધિગ્રાહ્ય પ્રકારે મટાડી શકવાનો એનો કોઈ પુરુષાર્થ થઈ શકતો નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. એવા વિભાવને મટાડવા પણ એને શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય એમાં નથી. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા સહજ જ મટશે, બીજો ઉપાય તો કોઈ નથી. એટલે બેમાં જુદો જુદો ઉપાય છે એવું કાંઈ નહીં. તેથી એક શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાય છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. વળી શું કરતો થકો નિરાશરો હોય છે, એમ કરીને પછી આગળના જે શબ્દો છે એના ઉપરની ટીકા શરૂ કરી છે. ઉપાયમાં બધી જાણવાની વાત છે. એક પ્રયોજનનો વિષય એને ઉપાય એટલે વિધિ જાણવી તે જ છે. સ્વાનુભવની વિધિ જાણવી, અંતર્મુખ થવાની વિધિ સમજવી અને એ આદરવી, એ એક જ ઉપાય છે. બીજો કોઈ એમાં ઉપાય નથી. ઉત્કૃષ્ટ જ્ઞાનીના એક નિરાશ્રવ સાક્ષાત નિરાશ્રવ એવા બે વિશેષ ભેદ જાણવા, ઉત્કૃષ્ટ જ્ઞાનીના એક નિરાશ્રવ અને સાક્ષાત નિરાશ્રવ એવા બે ભેદ જાણવા, એવો જે ચેતનાશ્રવ છે તે વિકાર છે, તેથી વ્યસન એક નિજ જાતિ રૂપ ચેતનાને જ જીવનો સ્વભાવ જાણ. આ જે છેલ્લું વાક્ય છે એ એમને બધા અધિકારની અંદર તાત્પર્ય રૂપે લીધું. આજે સજીવ અધિકાર પૂરો થયો, જીવના અધિકારમાં તો જીવની જાતિની વાત આવે, પણ સજીવ અધિકાર પૂરો થયો ત્યાં એક ચેતનાથી જીવને દર્શાવવામાં આવે છે. નિસંદેહ એક ચેતના રૂપે જીવ પ્રગટ થયો. અહીંયા ચેતનાને નિજ જાતિ સ્વભાવ જાણવો, પછી બંધ અધિકારમાં પણ માત્ર એક ચેતના જીવનો સ્વભાવ બોલ ટાઈપમાં લે છે, તે ચેતના જ એક જીવ વસ્તુ છે. સમર અધિકારમાં ચેતના જીવ છે, સમર તો એની અવસ્થા છે. નિદ્રામાં કોઈ ભાવ અવસ્થા છે તે નિદ્રાવંત ચેતના, તે એક જ ચેતના જીવ વસ્તુ છે. એમ દરેક અધિકારની અંદર મૂળ જે જીવનું સ્વરૂપ છે, કેવી રીતે મોક્ષમાં, મોક્ષ તો કોઈ ભાવ દશા છે, મોક્ષવંત ચેતના છે તે જીવની જાતિ છે. આ બધા અધિકારનો તાત્પર્યની વાત એ છે કે બધા અધિકારથી એક જીવનો નિજ જાતિ સ્વભાવ દર્શાવવો છે. આ અમારે જે કહેવું છે નવે તત્વની અંદર આ એક જીવ તત્વને કહેવાનું તાત્પર્ય છે કે જેનાથી જીવ અજાયો છે અને જેથી એનો એ આશ્રય કરતો નથી. અહીંયા ઉત્કૃષ્ટ એમ લીધું કે સાક્ષાત, તેથી તેમને સર્વથા સાક્ષાત નિરાશ્રવ અને નિર્બંધ કહેવામાં આવે છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીના એક નિરાશ્રવ અને સાક્ષાત નિરાશ્રવ એવા બે વિશેષ ભેદ જાણવા, એ નિરાશ્રવ છે અને સાક્ષાત નિરાશ્રવ છે જ્ઞાનીના એવા બે ભેદ જાણવા. સંપૂર્ણ નિરાશ્રવ છે, નિરાશ્રવ છે અને સાક્ષાત નિરાશ્રવ છે એમ લીધું છે, એવા બે ભેદ જાણવા. એવો જે ચેતનાશ્રવ છે તે નિરાકાર છે. આમ તો એક સમયનો આશ્રવ રહ્યો છતાં એને નિરાશ્રવ કહેવાય છે. તીર્માગુણ સ્થાને યુગાશ્રવ છે, એક સમયનો આશ્રવ બંધ છે છતાં નિરાશ્રવ કહેવાય છે. બાકીના બધા મુખ્ય જે ઘાતીના આશ્રવ બંધ થઈ ગયા એટલે સાક્ષાત નિરાશ્રવ કહેવામાં આવે છે, એમ બે ભેદ લઈ શકાય છે. તેથી હે સંત, તું એક નિજ જાતિ રૂપ ચેતનાને જ જીવનો નિજ નિજ સ્વભાવ જાણ. સંબોધન કર્યું છે સંત તરીકે, હું શાંત થવા આવ્યો છું, આત્મામાં ઠરવા આવ્યો છું, માટે સંત એક નિજ જાતિ રૂપ ચેતનાને જ જીવનો નિજ સ્વભાવ જાણ. પોતાનું મૂળ સ્વરૂપ જે ચૈતન્ય સ્વભાવ અનાદિ અનંત એક રૂપ પારિણામિક ભાવે જે ચેતના છે એને જ તારું સ્વરૂપ જાણ, એને જ તારા સ્વરૂપે તું ઓળખ અને એનો જ આશ્રય કર.